તારીખ 11/1/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 792 અને 793 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 464.
મૂલ્ય શું છે એ 792 નો વિષય છે. સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે એમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. અહીંયા એક રત્ન મળે તો પણ માણસને હર્ષ થાય છે. પુણ્યના યુગે જીવ સ્વર્ગમાં જાય છે. ઢગલાબંધ રત્ન હોય એવો પૌદ્ગલિક વૈભવ પ્રાપ્ત થાય છે. અહીંયા તો સારું મકાન હોય, સારું ફર્નિચર હોય, સારા દાગીના હોય, શરીર સારું હોય, રૂપાળું તંદુરસ્ત, પણ એમાં ફૂટાપણાને લીધે જીવને અહંબુદ્ધિ થાય છે. કહે છે કે એવું ઢગલા બંધ મળે આખું જગત અનુકૂળ થઈ જાય, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય તો પણ જીવનું તેમાં કાંઈ કલ્યાણ નથી. એમાં આત્મહિત કેટલું થાય કે કાંઈ પણ એમાં આત્માનું હિત ન થાય. આખું જગત પ્રતિકૂળ થાય, પ્રતિકૂળતાના ગંજ ખડકાય તો આત્માનું કાંઈ અહિત ન થાય, અને બધા અનુકૂળ થાય તો પણ આત્માનું કોઈ હિત ન થાય. એક પરિભ્રમણ કરતા જીવને પ્રથમ સમ્યક દર્શન પ્રાપ્ત થયું તે અપૂર્વ કલ્યાણકારી છે. આ જગતમાં પરિભ્રમણ કરતા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. પોતે પણ પરિભ્રમણમાં છે ને, કહે છે આ જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ પૂર્વે નહીં કરેલું એવું અપૂર્વ કલ્યાણકારી છે. એ સમ્યક દર્શન સર્વ કલ્યાણનું મૂળ છે. જેટલું પણ આગળ કોઈ આત્મહિત થવાનું છે, નિર્વાણ પર્યંતની દશા જે પ્રગટ થવાની છે, એ સર્વ દશામાં મૂળ કોઈ કારણ હોય તો સમ્યક દર્શન પ્રથમ પ્રાપ્ત થયું તે છે. સમ્યક દર્શન એ શુદ્ધ આત્માનું દર્શન છે. જે શુદ્ધ આત્મા ભવ અને ભવના કારણ રહિત છે, ભવના કારણરૂપ જે ભાવો છે મિથ્યાત્વાદી તેનાથી પણ જે રહિત છે, પરમ શુદ્ધ છે, પરમ પવિત્ર છે અને સર્વથા ઉપાદેય છે, એનું દર્શન પ્રથમ સમ્યક દર્શન થતા થાય છે. તે સર્વ કલ્યાણનું મૂળ છે એવું જે પ્રથમ દર્શન થયું, શ્રદ્ધાંત થયું, નિર્વિકલ્પ અનન્ય પ્રતીતિ થઈ, તે સર્વ કલ્યાણનું મૂળ છે. જોયું તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય, અધ્યાત્મ નથી ક્યાંય. શાસ્ત્રી પરિભાષા, જૈન શાસ્ત્રની પરિભાષા હોય એટલે અજાણ્યા જે જગત સંપ્રદાયના જીવો છે એને એમ લાગે કે મહારાજ કઈક કે છે, કઈક જાણે છે. અધ્યાત્મ ક્યાંય નથી. જ્યાં સમ્યક દર્શન કેવું હોય એની ખબર ન હોય તો સાક્ષાત મુનિ દર્શન. જેને અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં મોક્ષ તત્વ કહે છે એની તો ખબર જ ક્યાંથી હોય. એ દશાનું તો અનુમાન થવું મુશ્કેલ છે. સાધારણ પ્રાણીને એનું અનુમાન થવું પણ મુશ્કેલ છે કે કેવી અભૂતપૂર્વ દશા હોય છે. ત્યાં તો થોડો વ્યંગ કર્યો છે કે જિનેન્દ્રને અનુકરણ કરવાની આ બધી વાત ચાલે છે, મિથ્યા પ્રવૃત્તિ છે. જિનેન્દ્રનું એવું અનુકરણ થાય નહીં. પણ જિનેન્દ્ર થવા અર્થે તો જિનેન્દ્રનું જ અનુકરણ થાય, કેમ કે ચાળા પાડે છે. જિનેન્દ્રનો રૂપ ધારણ કરીને જીન જેવા થવાનું ચાળા પાડે છે. ભાઈ મુનિ છે, એ મુનિ શુક્લ ધ્યાનમાં વિતરાગ દશાને પ્રાપ્ત કરે છે. એ એક જ એવી જિનેન્દ્રની દશાની નજીકની સમીપની કોઈ દશા હોય તો તે એક મુનિ દશા જ છે. કે જે જિનેન્દ્ર જેવ, જિનેન્દ્રદેવ જેવી જ દશા છે, સદ્રશ દશા છે. એમાં ચાળા પાડવાનો કોઈ સવાલ નથી. આરાધના છે, પરમપદની આરાધના છે. જેઓ પરમપદને પામ્યા, તીર્થંકરો જ એકલા પામ્યા આવ્યા નથી, તીર્થંકર સિવાયના અનંત જીવો એ અનંત થયા અને નિર્વાણને પામ્યા, મોક્ષપદને પામ્યા છે. પરમ તીર્થંકરો તો પ્રસિદ્ધ થયા એમના પુણ્ય પ્રકૃતિને કારણે પ્રસિદ્ધ થયા છે. પણ પ્રસિદ્ધ થયા એનું મહત્વ ઘણું હોય ને પ્રસિદ્ધ ન થાય એનું મહત્વ ઓછું હોય એવું મોક્ષ માર્ગને વિશે નથી. યોગદાનની તળેટી કીધી છે પણ એને તો મોક્ષ તત્વ જ કહી દીધું છે. ત્યાં મોક્ષ તત્વ કહ્યું છે. પંચરત્ન પ્રવચન સારની છેલ્લી પાંચ ગાથા અને પંચરત્ન કહ્યું છે. રત્નો જેવી આ ગાથા છે એમ કહેવું છે. એમાં આ વાત છે, જેમ રત્ન છે એ બહુ કિંમતી છે, મહત્વનો દાગીનો છે, તેમ આ પણ મહત્વની વાત છે. વિદ્વાન હોય, કર્ણાનું યુગ બહુ વાંચ્યો હોય, એમ કહે કે આ આચાર્ય મહારાજની ભૂલ છે. આ છઠ્ઠે સાતમે ગુણસ્થાને મોક્ષ તત્વ ન હોય, સંવર્ગ નિર્જરા તત્વ હોય. આયા મોક્ષ તત્વ કેમ કહેવાય? મોક્ષ તત્વ તો તીરમા ગુણસ્થાન વાળાને કહેવાય. કહેવાય તો
આમ કેમ,
આમ કેમ, આમ ભૂલ પડે? એકનું ભણતર હોય તો આવી ભૂલ થાય. ત્યાં શું કહેવા માંગે છે? સાક્ષાત મોક્ષના દર્શન થાય એવી દશા છે. અપ્રતિબંધ વિહારી તીર્માગુ સ્થાને તો જીવંત સાક્ષાત અરિહંત હોય તો પ્રતિમાવત દેખાય છે. જેમ પ્રતિમા હલતી ચલતી કોઈ ચેષ્ટા દેખાતી નથી, એવું બિલકુલ પ્રતિમાવત એમનું રૂપ, બાહ્ય રૂપ દેખાય છે. જ્યારે મુનિ દશાની વિતરાગતા બાહ્યચર્યામાં પણ એટલી બધી પ્રસિદ્ધ થાય છે, એટલે હદે પ્રસિદ્ધ થાય છે કે જેને કોઈ પ્રતિબંધ નથી, બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી, એવી પ્રતીતિ આવે છે જેને મુક્ત દશા કહેવામાં આવે. એ આંશિક મોક્ષ તો સાધક દશાની શરૂઆતથી જ છે. સમ્યક દર્શન થયું ત્યાં પણ આંશિક મોક્ષ છે. વૃત્તિ અનુવૃત્તિ શ્રાવકને પણ આંશિક મોક્ષ છે, મુનિરાજને તો ઘણું પ્રચુર સ્વસંવેદનને વિતરાગતા વધેલી હોવાથી ત્યાં તો એમની એમની મુક્તિ પ્રતિબંધ નહીં, બંધ નહીં એને મુક્તિ કહે છે, એવી એમની મુક્તિ અછામી રહેતી નથી એવી જે દશા છે એ મુનિ દશાને મોક્ષ તત્વને નામે ઓળખાવે છે ત્યાં. એમ કહીને જે મહિમા કરવા યોગ્ય છે મુનિ દશાનો તે મહિમા કર્યો છે. કહે છે કે સમ્યક દર્શન રત્નો અપૂર્વ કલ્યાણકારી છે, પરિપૂર્ણ મુક્ત દશામાં સર્વગુણોની જે સ્થિતિ થાય તે સર્વગુણોને અને તે સ્થિતિને શ્રદ્ધનાર સ્વીકારનાર સમ્યક દર્શન છે. જો મૂળમાં આમ સ્વીકારાયું ન હોત તો તે ઉત્તર દશાઓ, મૂળ પછી ઉત્તર આવે ને, ઉત્તર દશાઓ પાંગરી ન હોત, થઈ ન હોત, એનો એની પ્રાપ્તિ ન હોત. તેથી એમ કહે છે કે આ મૂળ છે. સમ્યક દર્શન સર્વ કલ્યાણનું મૂળ છે. મૂળની ઉપમા એટલે આપે છે કે વૃક્ષમાં પણ તાકાત બધી મૂળમાં હોય છે, ઝંઝાવાતમાં ડાળા પાંખડા ફળ બધું તૂટે છે. મૂળ સાજું હોય તો વૃક્ષ બચે છે, મૂળ ગયું એનું બધું. સમ્યક દર્શન સર્વ કલ્યાણનું મૂળ છે. તે સમ્યક દર્શન વગર જે કરે તે તો બધું રાખ ઉપર લીંપણ જેવું છે. આનંદજીના પદમાંથી એ વાત લીધી છે. ક્ષાર પર લીંપણ તેર જાણો. સમ્યક દર્શન વગર પૂજા ભક્તિ દયા દાન વ્રત તપ યાત્રા ધ્યાન વગેરે જે કાંઈ કરે છે, આ ધ્યાન કરે છે લોકોને, સમ્યક દર્શન કેવું હોય કેમ થાય એ વિષયમાં અજાણ હોવા છતાં અન્ય મતિઓ કરે છે, કહેવાતા જૈન મતિઓ પણ કરે છે, પણ એ ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. શ્રીમદજી લખે છે કે ધ્યાન છે એ તરંગરૂપ થઈ પડે છે, એમાં મનના તરંગોનો અનુભવ થાય છે, એમાં સ્વરૂપનું ધ્યાન લાગે. જે આત્મા જાણ્યો નથી, શ્રદ્ધો નથી, જેની પ્રતીતિ નથી, એનું એમાં એકાગ્ર થવાનું સી રીતે બની શકવા યોગ્ય છે? જેને જાણ્યો નથી ને જેને શ્રદ્ધો જ નથી, જેની ખબર નથી, એ વિષયમાં એકાગ્ર થવાનું સી રીતે બની શકે કે કોઈ રીતે બની શકે? કલ્પના કરે હું આવો હું આવો હું આવો, પણ પરિણામમાં સ્વભાવનું નાયક ભાવનું જ્ઞાતૃતત્વનું ગ્રહણ થવું, ગ્રહણ થઈને પરિણામ તેમાં ધારવા, પરિણામ તેમાં મગ્ન થવા, પરિણામથી સ્થિરતા આવવી, ત્યારે ધ્યાન લાગે છે. અને એ ધ્યાન પરિણામના શુદ્ધિકરણનું એકમાત્ર સાધન છે. બીજી કોઈ રીતે પરિણામ શુદ્ધ થાય જીવના એ બની શકતું નથી. તેથી સમ્યક દર્શન વગર જે કાંઈ કરે, સમ્યક દર્શન પ્રથમ ધ્યાનસ્થ દશામાં ઉપજે છે. સમ્યક દર્શન સ્વયં આચરણની અપેક્ષા એ ધ્યાનનો પ્રકાર છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. સ્વવિકલ્પ દશામાં કોઈને સમ્યક દર્શન ઉપજ્યું હોય એવું બનતું નથી, બની શકતું નથી.
બરાબર.
તેથી ચારિત્ર ના પરિણામ ની મુખ્યતા થી જોઈએ તો સમ્યક દર્શન પોતે જ ધ્યાન સ્વરૂપ છે. એક બાજુ એ આત્માના અનન્ય શ્રદ્ધાન સ્વરૂપ છે, તો બીજી બાજુ તે જ ધ્યાન સ્વરૂપ છે. જ્ઞાન થી લઈએ તો તે જ સ્વસંવેદન સ્વરૂપ છે. એવું દર્શન જ્ઞાન ચારિત્ર નું સ્વરૂપ છે. સ્વવિકલ્પ નહીં, નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશામાં, નિર્વિકલ્પ એટલે વિકલ્પ નો નાશ, પછી સંપૂર્ણ ઓછા વિકલ્પ તો હજી વિકલ્પ ની હયાતી છે એને મંદ વિકલ્પ કહો, અથવા સૂક્ષ્મ વિકલ્પ કહો. સ્થૂળ વિકલ્પ અને સૂક્ષ્મ વિકલ્પ એવા ભેદ વિકલ્પમાં પડે છે. પણ નિર્વિકલ્પ એટલે વિકલ્પનો અભાવ, વિકલ્પનો ઉત્પન્ન નહીં થવું, તે એ સ્થિતિમાં પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. દિગંબર સંપ્રદાયમાં એ વાતની ખબર નથી. શાસ્ત્ર તો શાસ્ત્રમાં વિષય પડ્યો છે, પણ એમાં ચાંચ ન ઉડે અને ગુરુગમ વગેરે સમજાય એવો વિષય નથી, એટલે પછી શાસ્ત્ર ભણતરના રવાડે વિદ્વાનો ને પંડિતો ચડી જાય છે, ત્યાગીઓ ચડી જાય છે, ચડી જાય છે. અને માત્ર શાસ્ત્ર ભણતરથી જેમ લેખા પલાખા ગોખવામાં આવે એવું બધું ગોખી જાય છે, એમાં કઈક ફેરફાર કોઈ જેવું દેખાય તો પછી એ ધમાધમ કરે, આમ ન હોય આમ ન હોય. ભાઈ, આ અનુભવનો વિષય છે, આ વિષયનું મહત્વ અનુભવથી છે, ભણતરથી અને જાણપણાથી નહીં. બીજાનો તો અફસોસ શું કરવો, પણ જેના સાહિત્યમાં આ વિષય પીડ્યો છે એ સાહિત્યનું અધ્યયન કરનારામાં ગડબડ છે. લાંબી કાળા છે ને, તો સારા ચોથા કાળમાં તો આવી વાણી ને આવી સાહિત્ય હોય તો પાત્ર જીવો કાફટ પામવા લાગે છે. અને ચોથે બુદ્ધિ થી માનનાર ને પણ ગડબડ તો બીજી ઘણી પડી છે. ચોથે થી માનવા વાળા છે એને બોલા તો બિચારા સ્થૂળ ભૂલમાં છે. શાસ્ત્ર ની ગાથા અનુકૂળ થોડોક સૂક્ષ્મ થી અર્થઘટન કરી શકે એવાના ગોટા પણ ઘણા છે. મૂળમાં જીવને સમ્યક દર્શનનું મહત્વ આવ્યું નથી. કેમ મહત્વ આવ્યું નથી? એની ઓળખાણ થઈ નથી. ઓળખાણ થઈ નથી એટલે મહત્વ આવ્યું નથી. અને તેથી અજાણપણે પણ એ વિષયમાં ભૂલ થાય, ચૂક થાય, એ સંભવિત છે. સમ્યક દ્રષ્ટિ જીવ લક્ષ્મી પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરેને માને નહીં. સમ્યક દ્રષ્ટિ ન માને, પણ અમે સમ્યક દ્રષ્ટિ નથી માટે અમને અમારે કોઈ એવું હોય એમ લેવા માટે. સમ્યક દ્રષ્ટિ આમ ન કરે, આમ ન કરે, આમ ન કરે, એવી જે વિષયો આવે છે બુદ્ધિ નિષેધના પ્રકાર, એનો અર્થ કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ પણ આવું ન કરે એમ લેવું. બરોબર. કે અમે તો ક્યાં સમ્યક દ્રષ્ટિ છે, અમે તો હજી મિથ્યા દ્રષ્ટિથી, અમને તો હજી અનુભવ થયો નથી, પછી અમે તો આવું કઈ માનીએ. દલીલ તો બુદ્ધિવાદીઓ ત્યાં સુધી કરે છે કે સમ્યક દ્રષ્ટિ પણ દવા આદિનો પ્રયોગ કરે છે, શારીરિક અવસ્થા રોગથી ગ્રસિત થાય તો દવા વગેરે લે છે, તો અમે એક મંત્રને દવા જાણીને કરીએ છીએ, ઠીક, એ પણ એક દવા છે અમારા રોગની, મટાડવા માટે એનો પ્રયોગ કરીએ છીએ. કહે છે કે એ ફેર છે તારી વાતમાં, ત્યાં શ્રદ્ધાની પ્રધાનતા થાય છે, દવામાં દવાથી નહીં મટે પણ પોતાને આકુલતાની પીડા સહન ન થાય, વેદનાદિની પીડા સહન ન થાય તો માત્ર તે આકુલતાની દવા છે, રોગની દવા નથી એમ જાણવું જોઈએ, પણ આકુલતાની દવા છે એ રીતે વિચારવું. આકુલતાને મંદ કરવા, આકુલતાને શાંત કરવા અને મંદ આકુલ સ્થિતિમાં તત્વનો વિચાર કરવા. પણ તેથી ગાઈને દેવ દેવીઓને કે મંત્રતંત્રને માનવા અને સ્વીકારવા, એમાં શ્રદ્ધા રાખવી, એ બિલકુલ સ્થૂળ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યા જવા જેવું છે. સમ્યક દ્રષ્ટિ જીવ લક્ષ્મી પુત્ર વગેરે માટે આ જગતની અનુકૂળતાઓ, પૈસા મળે, વેપાર સરખો ચાલે, સારો ધંધો ચાલે, પુત્રાદિ પરિવાર વધે, અનુકૂળ ન હોય તે બધા અનુકૂળ થાય, પ્રતિકૂળ હોય તે બધા પ્રતિકૂળ મટીને અનુકૂળ થાય, એના માટે શીતળા વગેરે એટલે કોઈ કુદેવને માને નહીં, બધા કુદેવ છે, અથવા કોઈ મંત્રતંત્રમાં શ્રદ્ધા રાખે નહીં કે આનાથી મને લાભ થશે, એવી રીતે તીવ્ર મમત્વથી પ્રવૃત્તિ શ્રદ્ધાન ખોઈને કરવી, વિપરીત શ્રદ્ધાનથી કરવી એ આત્માને અહિતકર છે, નુકસાન કરનારું છે. આ તો અહીંથી દેરાસરમાંથી નીકળીને સીધા જાય માતાના મંદિરમાં, હોય ને આજુબાજુમાં ક્યાંક રાસ્તામાં આવતું હોય ઘરે જતા, હા, નજરે બધું જોઈ છે કે નહીં, ચાલે છે કે નહીં ગામમાં, હે, એ તો બધા વાસી બધા એવા છે, વાસી બધા એવા છે, સ્થાનક વાસીના કઈ વખાણ કરવા જેવા નથી, હે, એથી વધારે વિપરીતતા આવી છે ત્યારે એક નવો સંપ્રદાય વિધો છે એમ છે. ખરેખર વિપરીતતા વધી એનો એ વિશેષ પુરાવો છે. જ્યાં સુધી જીવને જળ પદાર્થોમાં સુખ બુદ્ધિ છે અને એ સુખ બુદ્ધિ તીવ્ર થાય છે ત્યારે આ પરિસ્થિતિ જન્મ્યા વગર રહેતી નથી. કાં તો એ દેવ દેવીઓને માનવા લાગે, કાં મંત્રતંત્રને માનવા લાગે, ક્યાં જ્યોતિષ જ્ઞાન જ્યોતિષીઓનો પરિચય વધારવા લાગે. તીવ્ર આકાંક્ષાને લઈને અને અનુકૂળતાના બાહ્ય અનુકૂળતાના સુખની તીવ્ર ભાવનાને લઈને પરિણામ નબળા થાય છે, જેને લૌકિક ભાષામાં એમ કહે છે કે મન નબળું પડી જાય છે. આ મન નબળું પડે ત્યારે હલકા વિચારો આવે, ચિત્ર વિચિત્ર વિચારો આવે, બહુ મન નબળું પડે ત્યારે આત્મહત્યાના પણ વિચારો આવે, આવે છે કે નહીં, ઘણા આપઘાત કરે છે, એનું કારણ શું? મન બહુ નબળું પડી ગયું હોય છે. પણ એની શરૂઆત અહીંથી થાય છે, દેવ દેવલાને માનવાથી થાય છે અને કુદેવાદીને માનવું આ પ્રકારે શ્રદ્ધાનમાં તીવ્ર વિપર્યાસ થવો એ સિદ્ધે સિદ્ધિ ચોખ્ખી તિર્યંચ ગતિનું કારણ છે. એનું ફળ ઢોરમાં ઉપજવા સિવાય બીજું કાંઈ નથી. એ તો ખરેખર મનુષ્ય પણ ઢોર થઈને જ વર્તે છે ત્યાં, બીજું કાંઈ નથી. આવું છે, વિવેક ચૂકી જાય છે ભાઈ. કાંઈ બધા લોભ્યા ને ધૂતારા હોય ધૂત્યા, બીજું કાંઈ નથી. કેટલાક એવા જગતમાં ચાલાક ધૂતારા હોય છે કે લોકોની માનસિક નબળાઈ અને મૂર્ખાઈનો ગેરલાભ કેમ લેવો એ બહુ સારી રીતે જાણતા હોય છે. શું આ એમાંથી આ બધું ઉત્પન્ન થયું છે? શું માનસ શાસ્ત્રના અભ્યાસીઓ હોય છે, પછી કેવી રીતે નબળા મનવાળાનો લાભ લેવો જોઈએ એના નુસખા એને આવડતા હોય છે, એટલે એની દુકાનદારી સિવાય બીજું કાંઈ ત્યાં છે નહીં, કાંઈ તત્વ નથી, એક અંશ માત્ર તત્વ નથી એમાં. એ તો કહેશે કે પુણ્ય હોય તો ફળે, પુણ્ય હોય, પુણ્યનો યોગ હોય તો ન માને એને પણ લક્ષ્મી વગેરે મળે. આ ફોરેનની અંદર ક્યાં આ બધું હિન્દુસ્તાનમાં જેટલા ધતિન ચાલે છે ધર્મને નામે, એટલા એ લોકો ધર્મને નામે નથી, એ લોકો ઉદ્યમમાં જ પડ્યા છે. ઉદ્યમી બહુ છે, ઠંડો દેશ છે, એટલે આળસો ઓછા છે, ઉદ્યમી ઘણા છે. એ કોઈ દેવ દેવીને માનીને લક્ષ્મી વગેરે મેળવવાના વિચારમાં નથી પડતા, કે મશીન બનાવો, ફલાણું કરો, ઢીકણું કરો, આમ કરો, તેમ કરો, પ્રવૃત્તિ કરો, શું ઉત્પાદન વધારો. મગર દેવ દેવલાને માને પણ પૂર્વ પુણ્યના યોગ હોય એને પૈસા વગેરે મળે છે. તમારે એક નજીકના સગા માતાજીના બહુ ભક્ત હતા, દુકાને જાય 2 વાગે, સવારના 3-4 વાગ્યાથી ઉઠે ને માતાજીની સેવામાં લાગે તો એ બપોરે 1.5-2 વાગે દુકાને જાય છે. મેં પછી દુકાન ઉઠી ગઈ, માણસ બધો હાથ ફેરો કરતો રહ્યો, ધીમે ધીમે ખબર ના પડે, સરવૈયું કાઢે ત્યારે ખબર પડે કે આમાં કમાણી નથી પણ ખોટ છે, કહેશે માતાજી કાંઈ કૃપા કરશે એટલે વાંધો નહીં આવે. માતાજીએ કાંઈ કૃપા કરીને દુકાન બંધ કરવાનો વારો આવ્યો. હવે પાક દુકાન કાઢશું તો પાઘડી માતાજી કરશે તો 2000 વધારે આવશે, અને પણ માતાજીને કઈ કરવું હોય તો દુકાન પાઘડી ઉગાડવાનો વખત શું કરવા લાવે? પણ અંધશ્રદ્ધામાં કઈ સમજણ પડતી નથી. આ તો બધા નજરે જોઈએ દાખલાઓ છે. કહે છે કે એ રીતે અંધશ્રદ્ધાથી ક્યાંય પડે નહીં. અરે ફકીર ને ઓલિયા ને એમાં જ હાલ્યા જાય છે, પીરમાં બીજામાં ત્રીજામાં, એટલા પ્રતિકૂળતાના ગભરાટથી એ બધા પ્રયત્ન કરે છે. ભાઈ તારું સ્વરૂપ જો અવ્યાબાદ એવું જે આત્મ સ્વરૂપ, એને કાંઈ પણ હાનિ થઈ શકવા યોગ્ય નથી. તું નાહક ડરીને આવી આત્મઘાતી પ્રવૃત્તિ કરે છો. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એક દાખલો આપ્યો છે કે વાંદરાને બાળક એક નાની કાંકરી મારે તો ઠેકડે ઠેકડા મારે, 10 વખત ઝાડ ઉપર ચડે ને 10 વખત ઉતરે, એક કાંકરી મારી હોય ત્યાં, ને વળી પાછો જોયા કરે કે વળી મને કોઈ બીજી કાંકરી તો નહીં મારે ને, ને કાંઈ થયું છે? પણ એટલો બધું ચંચળ પ્રાણી છે, એ કાંકરી વાગે તા 10 વખત ચડે ને 10 વખત ઉતરે, પછી ભયથી જોવે હવે કોઈ મારતું નથી ને, એમ આને જરાક પ્રતિકૂળતા આવે ત્યાં છાતીના પાકિયા ભીસાવા લાગે, અરે અરે મારું શું થશે, મારી દુકાન બંધ થઈ જશે, મારી કમાણી બંધ થઈ જશે, મારી આજીવિકા બંધ થશે, મારું શું થશે મારું, પણ તારું કાંઈ થાય એમ નહીં. સંની પંચેન્દ્રિય જીવ પણ એ ઉપજ્યો છો તો આહાર આદિની વ્યવસ્થાના પુંજ લઈને આવ્યો છો, એટલો પણ તને ભરોસો નથી. તારા પુંજનો ભરોસો નથી તો આત્માનો ભરોસો તો લાવીશ ક્યાંથી? એને ભરોસો આવતો નથી. એટલે મંત્ર તંત્ર વગેરેમાં પડે છે, પણ એની કાંઈ કિંમત નથી, ઉલટાનું આત્માને નુકસાન કરે છે. પણ આ સમ્યક દર્શન રત્ન સર્વ રત્નોમાં એવું શ્રેષ્ઠ રત્ન છે કે દેવો પણ તેનો મહિમા કરે છે. ગણધર દેવોએ તેનો મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે. જિનેન્દ્રની વાણીમાં સમ્યક દર્શનનો મહિમા આવ્યો છે એવું એ શ્રેષ્ઠ રત્ન છે સર્વ રત્નોમાં. તેથી એને રત્નત્રય કહે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તેને ત્રણ રત્ન કહેવામાં આવે છે. એ સમ્યક દર્શનના મહિમાનો વિષય અહીંયા 792માં થયેલો છે.
ત્રણ રત્નોમાં મહારત્ન પછી સમ્યક
દર્શન. સમ્યક દર્શન મૂળ છે, ત્રણેયમાં સમ્યક દર્શન છે એ મૂળનું કામ કરે છે. રત્નત્રય કહે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તેને ત્રણ રત્ન કહેવામાં આવે છે. એ સમ્યક દર્શનના મહિમાનો વિષય 792માં છે.
ત્રણ રત્નો મહારત્ન પાછું સમ્યક દર્શન.
સમ્યક દર્શન મૂળ છે, ત્રણેયમાં સમ્યક દર્શન છે
મૂળ છે
મૂળનું કામ કરે છે. વિતરાગતાનો વિકાસ થવામાં, વૃદ્ધિગત થવામાં, પૂર્ણતા થવામાં પરિપૂર્ણતા પહોંચે છે એટલે એનો અધિક મહિમા કરવામાં આવ્યો છે. એ સમ્યક દર્શન ચુકાઈ ગયું એટલે બધું ચુકાઈ ગયું. એક વાત એ તો કહી દીધો, સમ્યક દર્શન વગર જે કરે તે બધું રાખ ઉપર લીપણ જેવું
છે
અથવા એકલા વિનાના મીંડા જેવું છે. જેમ કોઈ રણમાં પોક મૂકે ને કોઈ સાંભળનાર ન હોય એમ ગમે તે કરે પણ સમ્યક દર્શન વિના મોક્ષ માર્ગમાં એનું કાંઈ પણ જમા પાછું ઊભું થતું નથી. ત્યાં ને ત્યાં રહે છે. ઉલટાનો એને ધર્મ માનવાનો ભૂલ થાય છે એમાં મિથ્યા દ્રઢ થઈ જાય. ધર્મમાં ધર્મ, અધર્મ ભાવમાં ધર્મ ભાવ માનવાનું થાય છે. કોઈને કોઈ બાને, કોઈને કોઈ અપેક્ષા પકડે છે પણ શ્રદ્ધાની ભૂલ એમાંથી કેમ ઊભી થાય છે એનો ખ્યાલ રહેતો નથી. દિગંબર સાહિત્ય સિવાય બીજા સાહિત્યોમાં શ્વેતાંબરથી માંડીને અન્ય સાહિત્યમાં તો શુભરાગ ધર્મનું કારણ અને ધર્મ સ્વરૂપ છે એ વાત આવ્યા વિના રહેતી બીજાને. જેણે શુદ્ધાત્માને જાણ્યો છે, જે શુદ્ધાત્મા રાગ રહિત છે, વિતરાગ સ્વરૂપે છે, જિનપદ રૂપ છે, એ રાગની હિમાયત કરે, જેને અરી કયા, જેને હણીને અરિહંત થયા, તે એની હિમાયત કરે ત્યારે એમ સમજવા યોગ્ય છે કે એણે શુદ્ધાત્માને જાણ્યો નથી, રાગ રહિત તત્વને એને જાણ્યું નથી. જો જાણ્યું હોય તો આમ વાત આવે નહીં, આ પ્રકારે વાત આવે નહીં રાગને આગળ કરવાની. એ સ્પષ્ટ છે. જે રાગ થી પ્રથમ ભેદ જ્ઞાન કરતા તો સમ્યક દર્શન પ્રગટે છે, જેનાથી ભિન્ન પડતા જ્ઞાનમાં સ્વસંવેદન નો આવિર્ભાવ થાય છે, અને જેનાથી ભિન્ન રહેતા સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર થાય છે, તેને જ પકડે ને તેને જ વળગે તો આ ત્રણ માંથી એક કઈ ન થાય, એ સીધે સીધી વાત છે. અજાણ છે એને એમ લાગે છે કે તીવ્ર કષાય કરતા પાપ કરતા કષાય આમાં મંદ થાય છે, માટે આમ કરતા કરતા કઈક આગળ મારું કલ્યાણ થઈ જશે એવી ભ્રાંતિ સેવે છે, પરંતુ એમાંથી કદી પણ કશાય નો અભાવ થઈ શકતો ત્યાં પાપ નો એકલો નિષેધ કર્યો છે, એ સિવાય બીજો કોઈ ચારિત્ર ના વિષયમાં વાત નથી ચાલી. રામ વિજયજી ના વ્યાખ્યાન પુસ્તક આપી ગયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની વાત ચાલે છે, ચારિત્ર ના વિષયમાં અશુભ નો નિષેધ સિવાય બીજી કોઈ વાત, અસ્થિથી અધ્યાત્મ નો કોઈ વિષય નથી. પાપ ને નકળવું ને પુણ્ય ને કરવું એ તો જગતમાં તમામ મત સંપ્રદાયો કહે છે, જૈન સંપ્રદાયની કોઈ એમાં વિશિષ્ટતા હોય એ વાત તો છે નહીં. ગુરુદેવ તો એમ કેતા કુંભારે એમ કે છે કે પાપ ન કરવું, એ તો એમાં સામાન્ય બુદ્ધિ છે એવા કુંભાર પણ એવી વાત તો કરે છે. આ તો જેની વાણી ઇન્દ્રો સાંભળતા હતા, ગણધરો સાંભળતા હતા, મહા મહા આચાર્યો સાંભળતા હતા નમ્ર થઈને, એ વાણીમાં આવી સાધારણ વાત હતી કે તમે પાપ કરશો નહીં, એવી કોઈ સામાન્ય વાત જગત માં છે એવી વાત થઈ કઈ વાણી હતી. એ લોકોત્તર તત્વને પ્રદર્શિત કરનાર વાણી પણ એવી લોકોત્તર હતી કે લોકમાં એનાથી કોઈ લોક થી એની કોઈ વિશિષ્ટ વાત હતી, એની કક્ષા ને એનો દરજ્જો એ જુદી જાતનો. આ તો વિતરાગ માર્ગ છે, તેમાં સત્યને સત્ય જાણવું જોઈએ, આડું અવળું માને તો ચાલે તેમ વિતરાગ માર્ગ છે, પરમ સત્યનો માર્ગ છે, એમાં માત્ર સત્યને જાણીને સત્યને ઓળખીને સત્યને જ અનુમોદવું જોઈએ, સત્યને જ આચરવું જોઈએ, સત્યનો જ આદર કરવો જોઈએ, એમાં જરા પણ ફેરફાર કોઈ પણ કારણને મુખ્ય કરીને કરે તો ચાલે તેમ ચાલે તેમ નથી, એટલે આત્માનું હિત નહીં થાય. અહિત તો અનાદિથી કરતો આવ્યો છે, અનંત કાળ કાઢ્યો છે, એ આમ જ કાઢ્યો છે કે એને સત્યને પક્ષે ચડ્યો નથી, અસત્યનો પક્ષ અનાદિથી જીવે છોડ્યો નથી અને સત્યના પક્ષે ચડ્યો નથી. અને મનુષ્ય ગતિમાં બહુભાગ એમ થવાનું કારણ લોક દ્રષ્ટિ છે. ઘણા લોકો શું માને છે, કેટલા લોકો શું માને છે, કેવા કેવા લોકો શું માને છે, લોક શ્રદ્ધાનો વિષય શું છે, બસ આમ લોક સંજ્ઞા જીવને સત્યને નજીક આવવા દેતી નથી, એ લોક સંજ્ઞા રહી ગઈ. લોક સંજ્ઞા ચાર સંજ્ઞામાં, ચારે સંજ્ઞાનો કોઈ સળંગ પ્રકાર હોય તો તે લોક સંજ્ઞામાં આવે છે. સંજ્ઞા એટલે ઈચ્છા, શાસ્ત્ર પરિભાષા છે, સંજ્ઞા એટલે ઈચ્છા. ચાર સંજ્ઞા છે ને, આહાર ભય મૈથુન પરિગ્રહ, એમાં લોક સંજ્ઞા છે, લોકોની પ્રિયતા, લોકોની દ્રષ્ટિ, લોકો ઠીક ગણે, લોકોની અંદર આમ થાય, લોકોમાં એનું મહત્વ બધા લોક ઉપર જ જાતું હોય એવી જે લોક દ્રષ્ટિ છે, એના માટે શ્રીમદજી એમ કહ્યું કે લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી, લોકના અગ્રભાગે જવારૂપ જે મોક્ષ છે ત્યાં પહોંચવા માટે લોક સંજ્ઞા છે એ પ્રતિકૂળ ભાવ છે, એ અનુકૂળ નથી લોક સંજ્ઞાનો ભાવ કે લોક સંજ્ઞા એ પહોંચાડે, લોક સંજ્ઞા એ લોકાગ્રે નહીં જવાય. એક બીજી જગ્યાએ લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એટલે કે લોક સંજ્ઞાને જે ધ્રુવપણે પકડી રાખે છે, તે ગમે તેવો હોય, શ્રીમંત હોય, ત્યાગી હોય, વિદ્વાન હોય, તો પણ એને અંદરમાં આત્મ શાંતિ નહીં મળે, આત્મહિત નહીં થાય. અને આત્મ શાંતિ જેની જિંદગીનો ધ્રુવ ખાટો છે, એમ પછી બીજો પક્ષ એ ભલે નિર્ધન હોય, રોગી હોય, નિર્વસ્ત્ર હોય, નિરાધાર દેખાતો હોય, તો પણ એની મુક્તિ થશે. એટલે જગતમાં જેનું મહત્વ છે એનું મોક્ષ માર્ગમાં મહત્વ છે એવી વાત નથી. આ તો વિતરાગ માર્ગ છે, તેમાં સત્યને સત્ય જાણવું જોઈએ. આડું અવળું માને તો ચાલે તેમ નથી, આંખમાં તો કદાચ રજકણ સમાય એમ કે છે. જોકે હમાતું નથી, ખટકે છે, કણો પડે તો પણ ખટકે છે. કેવું કણું હોય કે નરી આંખે દેખાય નહીં, જ્યાં આંખ જેને કઈ સ્વચ્છ હોય એને દેખાય, બીજો તો જોવે તો એમ કે આમાં તો કાંઈ નથી, તો પણ કાંઈ નથી, હું આ ખટકે છે અંદર, અમને દેખાતું નથી પણ અમને તો ખટકે છે. એ ઘણું સમાય તો સમાય, પણ શુદ્ધ વિતરાગ માર્ગમાં જરાય આગું પાછું ચાલે તેમ નથી. એમાં કંઈક ફેરફાર કરવા જાય, થોડોક ફેરફાર કરવા જાય, ક્ષેત્રકાળને બારે ફેરફાર કરવા જાય કે આ ક્ષેત્ર આવું છે, આ કાળ આવું છે, આ ફલાણું આમ છે, માટે એમાં બીજો રસ્તો નથી, એ છે વિતરાગ માર્ગમાં તો ચાલે તેમ નથી. અમારે દિગંબર મુનિઓ પણ એવું કહે છે કે ભાઈ જો ક્ષેત્રકાળને જોઈને અમુક ફેરફારો નહીં સ્વીકારીએ આપણે, તો પછી મુનિ સંસ્થા રહેશે નહીં, મુનિ સંઘ જ નહીં રહે. મુનિ સંઘ માટે અમે તો આ બધું આત્માને માટે નહીં, મુનિ સંઘ રહે એના માટે કરવું છે કે આત્માને માટે કરવું? ભાઈ વિતરાગ ની આજ્ઞા ઉપર પગ દેવાનો અધિકાર કોઈને
નથી.
તમારે ક્ષેત્રકાળ ને બાને ગમે તેવા શિથિલાચરણ આજ્ઞા બહાર જઈને પણ રાખવા અને એને મુનિ સંઘ નું નામ આપવું, તેથી તે મુનિ સંઘ થઈ જાય એમ છે? એનું નામ પાડો તેથી કઈ ચીજ બનતી નથી? કર્યાતું ભર્યું હોય કોથળામાં ઉપર લખે સાકર, કર્યાતું કઈ સાકર થાય નહીં, નામ પાડે મુનિ માટે મુનિ થઈ જાય છે, દીક્ષા લે માટે મુનિ થઈ જાય છે, એવું વર્ગીજ નથી.
તમને ખબર નથી મોટા ગુણ્યા મુનિ પણ બોલાવે તો પૂછે તો
તત્વ ફરી જાય છે. એટલે કહે છે કે આંખમાં તો કદાચ રજકણ સમાય, પણ શુદ્ધ વિતરાગ માર્ગમાં જરાય આગું પાછું ચાલે તેમ નથી. આત્મસન્મુખની અંતર્મુખી દશા હોય છે અને એ દશા થવા માટે આખા જગત પ્રત્યેથી વલણ બદલાય ત્યારે એ દશા થાય છે. જગતમાં તમામ પ્રકારની વિવિધતાઓ ઉપર મીંડું મૂકે છે,
બરોબર,
એની કિંમત ને એના ઉપર ચોકડી મૂકે છે. જગત ઈષ્ટ નહીં આત્મથી, આત્માથી જગત આખામાં કોઈ ચીજ ઈષ્ટ નથી. ત્યારે એને એ બાજુની આસ્થા મટે છે, નહીતર કાંઈક છે આમાં, કાંઈક છે આમાં, કાંઈક છે એ મંદિરમાં. જ્યાં સુધી પર પદાર્થમાં મહત્વની ગંધ રહી જાય, થોડુંક પણ મહત્વ રહે, પોતાના આત્માથી અધિક આંકે, ત્યાં સુધી પરિણામ પર તરફથી વળી અને અંતર્મુખ થાય નહીં, શ્વસનમુખ થાય નહીં. માર્ગ તો એકદમ વ્યવસ્થિત છે, પદ્ધતિ સર વાત ચાલી આવી છે. આખો આખો મોક્ષ માર્ગ અખંડ રહી ગયો છે. ભલે શાસ્ત્રો મોટા ભાગના વિચ્છેદ ગયા છે, પણ મોક્ષ માર્ગ અખંડ રહી ગયો છે. કોઈને પામવું હોય તો એમાં કોઈ વાંધો આવે એવું જેમ વસ્તુ સ્વરૂપ છે તેમ તેને જાણી અને પ્રતીતિ કરે તે સમ્યક દર્શન છે. જેવું આત્માનું સ્વરૂપ જિનેન્દ્રની દિવ્ય ધ્વનિમાં આવ્યું, જિનેન્દ્રના કેવળ જ્ઞાનમાં આવ્યું, તેવું જ બિલકુલ આત્મ સ્વરૂપ પોતાના મતિશ્રુત જ્ઞાનમાં આવી અને એની નિર્વિકલ્પ પ્રતીતિ ઉત્પન્ન થાય ત્યારે એને સમ્યક દર્શન થયું એમ કહીએ. નવ તત્વોના નામ આવડે, એની પરિભાષા આવડે, કે એના અર્થ આવડે, માટે સમ્યક દર્શન છે કે સમ્યક જ્ઞાન છે એમ છે કોઈ? કે અમને તો નવ તત્વની શ્રદ્ધા છે, નવ તત્વ આવા હોય એમ એવું અમે બિલકુલ માનીએ છીએ. અમારા મનમાં બીજી વાત નથી. એથી કઈ એને સમ્યક દર્શન છે એમ છે. જેવો ભગવાને આત્મા કેવળ જ્ઞાનમાં જાણ્યો અને કહ્યો પ્રસિદ્ધપણે, એવો જ પોતાનો આત્મા અંદરમાં પ્રતીતિમાં આવે, એની પ્રતીત થાય. અને એ પ્રતીત થતાં, પ્રથમ પ્રતીત થતાં આત્માનું વેદન આવે, એ પ્રથમ પ્રતીત થતાં શુદ્ધોપયોગની સ્થિરતા અંદરમાં ધારણ થાય, આચરણ થાય એમ કીધું છે. ઉપભોગ મળો જીવો એવું એક શાસ્ત્ર વચન છે. ઉપભોગ મળો જીવો, ઉપયોગમય જીવ છે, એમાંથી આખું લીધું છે કે એ ઉપયોગમાં જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાતૃત્વ જ્ઞાયક ભાવ છે, જ્ઞાનમાં જાણવાનો જાણવા રૂપી કાર્ય કરવાનો સ્વભાવ, જેને જ્ઞાયક ભાવ એટલે સ્વભાવ છે, એ સ્વભાવને ગ્રહવો, એ સ્વભાવનું આચરણ કરવું. સમ્યક દર્શન તો આચરણ સ્વરૂપ છે, એ કોઈ વાતો નથી, એ કોઈ કલ્પના નથી, એ કોઈ વિકલ્પ નથી, પણ પરિણમનનું નિર્વિકલ્પ આચરણ છે. એ તો નિર્વિકલ્પ પ્રતીતિ છે ને, એ નિર્વિકલ્પ આચરણ છે, એને આચરણ કહ્યું છે.
નિર્વિકલ્પ પ્રતીતિ
એને સમ્યક દર્શન કહ્યું છે. એ સમ્યક દર્શનની ખબર ન હોય અને વિતરાગ માર્ગને બહાને અને નામે ગમે તેમ હાંકે રાખે, પણ મૂળની તો ખબર નથી આ બધી વાત આવી ક્યાંથી. યદવા તદવા ગમે ત્યાંથી ગમે તેમ જાણી લીધું અને તેથી કહે કે આ બધું આમ છે ને તેમ છે ને બીજી રીતે ન હોય એ વાત ચાલે હું હું તો શું છે જે સમ્યક દર્શન થતા જ્ઞાનાદિ સમ્યક થાય છે જે જ્ઞાન સમ્યક થતા વિવેક પ્રગટે છે હિત અહિત ની સમજણ પડે છે ખ્યાલ પડે છે કે આમ હોય ને આમ ન હોય એ સમ્યક દર્શન વિના વિધિ નિષેધ એમને એમ કરવા લાગે તો એ કઈ આત્માને કાર્યકારી નથી હિતકારી નથી તેથી એમ કહ્યું કે શુદ્ધ વિતરાગ માર્ગમાં તો ગમે તેમ ચાલે હું નથી જેમ વસ્તુ સ્વરૂપ છે તેમ તેને જાણીને પ્રતીત કરે જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ છે તેને અંદરમાં ઓળખે એને વેદે એની પ્રતીત કરે તે સમ્યક દર્શન છે અને તે સમ્યક દર્શન જગતમાં શ્રેષ્ઠ છે આવું સમ્યક દર્શન જગતમાં શ્રેષ્ઠ છે એને ગૌણ કરીને બીજી મહત્તા લાવે તો એ મોક્ષ માર્ગના પ્રકારને સમજો નથી આમાં એક બહુ સારો વિષય કીધો છે અનુભવ પ્રકાશમાં આટલું જ કામ છે એમ કરી દીધું છે સહેલી ભાષા કરી છે ગુડ તો છે પણ એમને પોતાની રીતે શ્રી પદ્મનંદી 25 નો આધાર દીધો છે શ્લોક લીધો છે સ્વાનુષ્ઠાન વિશુદ્ધે દ્રગબોધે જાયતે કુતો જન્મ ઉદિતે વ્યવસ્થિ માલિની કિમ ન વિનશ્યતિ તમોહો નિશ્યમ અર્થ એવો છે કે ચારિત્રથી શુદ્ધ એવું સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ જાય તો સંસાર કેવી રીતે રહે ચારિત્રથી શુદ્ધ એટલે આચરણથી જે શુદ્ધ છે પોતે પરિણમતા જે શુદ્ધ છે એને અહીંયા આચરણથી ચારિત્રથી શુદ્ધ કહ્યું એને એને શ્રદ્ધાનું અનુષ્ઠાન કહે છે શ્રદ્ધાનુષ્ઠાન જ્ઞાનનું અનુષ્ઠાન અને ચારિત્ર એટલે આત્માનું અનુષ્ઠાન આ પૃથ્વી એવું સ્વ અનુષ્ઠાન વિશુદ્ધે દ્રગબોધે એમ કરીને કીધું છે એવું સમ્યક દર્શન પ્રગટ થઈ જાય તો સંસાર કેવી રીતે રહે જાય તે કુતો જન્મ એને કેમ જન્મ મરણ થાય એને સંસારના જન્મ મરણ સમ્યક દર્શન થાય અને હોય શકે નહીં ઉદિતે ઘવસ્તી માલિની સૂર્ય ઉગે અને અંધકાર ક્યાંથી રહે સૂર્ય ઉગે અને કોઈ કઈક હજી રાત બાકી રહી ગઈ છે એ બનતો એ દ્રષ્ટાંત દીધું છે એની સામે પછી દીપસિંહજી પોતે આગળ વાત ચલાવે છે કે કોઈ પ્રશ્ન કરે કે વસ્તુ દેખતા નથી જાણતા નથી તેમાં પરિણામ કેવી રીતે દઈએ આ આત્મા તમે કયો છો ભગવાને આવો આત્મા કયો આવો આત્મા કયો આવો જાણ્યો શુદ્ધ આત્મા આવો છે આવો છે આવો છે પણ જે પરિણામ જેને વસ્તુને જોતા નથી દેખતા નથી જાણતા નથી એમાં અમે પરિણામને એકાગ્ર કરીએ કેવી રીતે પરિણામ કેવી રીતે દઈએ આ પ્રશ્ન ઉઠાવીને વાત એમણે છેડી છે તેનું સમાધાન કે પરને દેખે છે જાણે છે તે પરનો દેખવા વાળો ઉપયોગ છે તો દેખે છે અને જ્ઞાન છે તો જાણે છે શું કહે છે કે આ દેખે છે જાણે છે ફલાણું છે ઢીકણું છે આમ છે આમ છે આમ છે એ દેખવા જાણવા વાળા ઉપયોગ વગર કેવી રીતે તેને નક્કી કર્યો દેખવા જાણવા વાળો ઉપયોગ છે કે નહીં તો ઉપયોગ તો થાવા થયો એમની મૂળ ભાષા ઢુંઢારી છે, ગુજરાતીમાં એમને રાખ્યું છે. ઉપયોગ તો નિશ્ચિત થયો, ઉપયોગની તો હસ્તી થઈ ગઈ, તારે સ્વીકારવો પડ્યો. ઉપયોગ તો અસ્થિરૂપ થયો કે જે ઉપયોગમાં જાણવા દેખવા રૂપ ભાવ છે, બીજું કઈ નથી, એટલે બીજા નાસ્તિરૂપ પણ થયો. સ્વથી અસ્થિરૂપ થયો અને બીજાથી નાસ્તિરૂપ થયો. હવે જરા વાત ગૂઢ છે કે જે આ ઉપયોગે ગ્રહણ, ઉપયોગે વસ્તુ, વસ્તુ છે તો ઉપયોગ છે ને, જેમ ચમક છે, હીરો છે તો એની ચમક છે કે હીરા વગર એની ચમક અંદર થી આવે છે કે
હીરો છે તો ચમક છે,
હીરાની ચમક એમ કહેવાય છે. આ ચમકે છે તે હીરો છે, તો ચમક છે એની અવસ્થા છે, પણ હીરાને એ પ્રસિદ્ધ કરે છે. એમ દેખવા જાણવાથી દેખનાર જાણનાર જ્ઞાયા જ્ઞાતા દ્રષ્ટા આત્મા ગ્રહણ થાય છે એમ લેવું છે. જે આ ઉપયોગે ગ્રહણ, હવે ઉપયોગે શું ગ્રહણ, આ જરા વાત દૂધ છે કે જે આ ગ્રહણ, આ ગ્રહણ એટલે જ્ઞાયક સ્વભાવ ગ્રહણ થયો, જાણે છે દેખે છે એ એવા સ્વભાવને લઈને જાણે છે દેખે છે. સ્વભાવથી જાણવું દેખવું થાય છે, જાણવું દેખવું થાય છે તો એવો સ્વભાવ છે. એવું જે જ્ઞાતૃત્વ ગ્રહણ થયું, જે આ ઉપયોગે ગ્રહ્યું, જ્ઞાયકતા ગ્રહણ કરી ત્યાંથી તેમાં જ પરિણામ ધરી, પરિણામ તેમાં ધરે એવો હું એમ એનું અવધારણ કરે એને ધર્યું કહેવાય. જાણનાર દેખનાર જ્ઞાયક તે હું એમ અવધારણ કરે, અવધારણ કરે એટલે એમ પોતે હું એમ પોતા પણ એમાં આવે, આવે એટલે વેદે, એમાં સ્થિરતા કરે. ત્રણ બોલ લીધા છે,
આવે
અવધારણ કરે સ્થિરતા ધરી આચરણ કરી એવું પરિણમીને, આચરણ કરીને વિશ્રામ ગ્રહણ કરે, એટલું જ પરિણામ શુદ્ધ કરવાનું કામ છે. પરિણામ શુદ્ધ કરવા માટે આટલું જ કામ છે, આથી વધારે કાંઈ નથી. કારણ કે પરિણામ વસ્તુ વેદીને, સ્વરૂપને, વેદીને લાભ લે છે. પરિણામ જે સ્વરૂપનું, વસ્તુનું અસ્તિત્વ જે સ્વીકારે છે તે વેદીને સ્વીકારે છે. વેદે પરને અને આત્મા છે, આત્મા છે, આત્મા છે એ વાત ચાલે એમ એમ કે છે. સ્વરૂપ લાભ લેવો, લાભ એટલે અસ્તિત્વ, સ્વરૂપનું અસ્તિત્વ વેદીને લે છે. પરિણામ શું કરે છે, સ્વરૂપ અસ્તિત્વ વેદીને સ્વરૂપ લાભ લે છે, વસ્તુમાં લીન થાય છે. આ સ્વરૂપ પરિણામ જ સ્વરૂપ નિવાસ કરે છે. પોતે તો છે, પોતે પોતામાં તો છે, પણ પરિણામના વિગનથી સ્વરૂપ નિવાસ થયો એવો અનુભવ થાય. સ્વરૂપમાં હું વસું છું, નિવસું છું એટલે સારી રીતે નિવાસ કરું છું એ પરિણામ કરે છે એવો ભાવ.
પરિણામ કરે,
પરિણામ કરે છે. વસ્તુ તો વસ્તુમાં જ છે, વસ્તુને જાણીને ધારીને એવું આચરણ કરીને પોતે પણ નિવાસ કરે છે. છે એમાં નિવાસ તો કરેલો છે, પણ અનુભવ કરે છે પોતાના નિવાસ સ્થાનનો, એટલે એને પોતે નિવાસ કર્યો એમ કહેવામાં આવે છે. વસ્તુ એ કોઈ નવો નિવાસ પોતામાં કર્યો છે એમ છે નહીં. આ વાસ્તુ કરે છે નિવાસ કરવા માટે, આ વાસ્તુ છે, સમ્યક દર્શન રૂપી વાસ્તુ છે. ત્યાં સુધી પરઘર્મ આવીશો છે, સ્વઘર્મ આવીશો.
પરમ કૃપાળુ શ્રી કમાંડર દેવનો જય હો, વિદ્રાજી સંપર્જિન ધારમણો જય હો.